વચનો તરફ જઈશું અને માથીની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 44મી કલમમાં જે દ્રષ્ટાંત આપણને આપ્યું છે એમાંથી આપણે પ્રભુના વચનો સાંભળીશું. માથીની સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને 44 કલમ. પ્રાર્થના કરીએ અને પ્રભુની સામે જોઈએ, પ્રભુની સહાય માંગીએ, કારણ કે પ્રભુથી નિરાળા રહીને આપણે કંઈ કરી શકતા નથી. ઈશ્વર પિતાની કૃપા જ આપણને મદદ કરે છે જેથી સેવા કરી શકીએ અને પ્રભુના વચનને ગ્રહણ કરી શકીએ. અને એટલા માટે પ્રભુની સામે જોઈએ, કારણ કે આકાશનું રાજ્ય એ પ્રભુનું છે અને પ્રભુના મહિમાને માટે આપણે જીવીએ છીએ. પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાય માંગીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા મોટા નામને અમે માન અને મહિમા આપીએ છીએ, કારણ કે પ્રભુ તમે ધણી છો, તમે સ્વામી છો, તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો, તમે મહિમાવંત ખુદા છો. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમારા મહિમાને તમે કોઈની સાથે વહેંચી આપતા નથી. પ્રભુ, તમે અદ્ભુત ઈશ્વર છો, કારણ કે જે શબ્દો તમારા મુખમાંથી નીકળે છે એ જીવનના શબ્દો છે પ્રભુ. અને પ્રભુ, એ આત્માનો ખોરાક છે પ્રભુ, એના વગર અમે જીવી ના શકીએ પ્રભુ, તમને ઓળખી ના શકીએ અને તમારી સાથેના સંબંધમાં આવી ના શકીએ પ્રભુ. અમે ખરેખર તમારો આભાર માનીએ છીએ આ વચનોને માટે. પ્રભુ, આજે સવારે તમારી હજુરમાં અમે નમ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ વચનો દ્વારા તમે અમ સર્વની સાથે વ્યવહાર કરો. ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુના નામમાં અમે માંગીએ છીએ, આમેન. પ્રભુના વચનો તરફ ફરીએ. બહુ દૃષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે જેને એક જ કલમની અંદર નોંધી લેવામાં આવ્યું છે. જે સંદેશાનો વિષય છે એ તો સંપૂર્ણ સમર્પણને માટેના આકાશના રાજ્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ માટેના કારણો. સર્વપ્રથમ આપણે પ્રભુના વચનમાં જોઈએ તો દ્રષ્ટાંતો બે કારણોસર આપવામાં આવ્યા છે. અમુક લોકોથી દ્રષ્ટાંતોને સંતાડવામાં આવ્યા હતા જેથી કરીને તેઓ આકાશના રાજ્યની વાતો ના સાંભળે. હકીકતમાં ફરોશીઓને માટે એ બાબત લખવામાં આવી હતી જેથી કરીને તેઓ આકાશના રાજ્યની વાતો સાંભળે નહીં અને માટે એ વચનો એ સંતાડવાને માટે દ્રષ્ટાંતોમાં પ્રભુએ આકાશના રાજ્યની વાત કહી છે. પણ સાથે સાથે બીજા લોકો હતા કે જે લોકો ઈશ્વરના વચનોને માટે ખુલ્લા હતા, ઈશ્વરના રાજ્યને માટે ખુલ્લા હતા, ઈશ્વરની વાતો સાંભળવા તેઓ મોકળા મનના હતા અને એવા લોકોને માટે પણ આકાશના રાજ્યની વાત દ્રષ્ટાંતોમાં પ્રભુ કહે છે. હવે તમે અહીં જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. શા માટે તમારે અને મારે આકાશના રાજ્ય વિશે ચિંતા કરવી જોઈએ? શા માટે તમારે અને મારે આકાશના રાજ્યની દરકાર કરવી જોઈએ? શા માટે આપણો દ્રષ્ટિકોણ એ આકાશના રાજ્યની ઉપર સ્થિર થાય જરૂરી છે? શા માટે આપણે આકાશના રાજ્યના વિચારોની અંદર દિવસ દરમિયાન રાત્રે પણ કદાચ આપણે ડૂબેલા રહેવું જોઈએ? એનું કારણ પ્રભુ અહીંયા આપે છે. સૌથી પહેલા આપણે જોઈએ તો પ્રભુનું વચન કહે છે આકાશનું રાજ્ય. હવે આકાશનું રાજ્ય એટલા માટે લખવામાં આવ્યું છે કારણ કે એ પૃથ્વી પરનું રાજ્ય નથી. પૃથ્વીના રાજ્ય કરતાં એક અલગ પ્રકારનું એવું રાજ્ય છે અને એ આકાશનું રાજ્ય છે. આકાશ એ જે શબ્દ છે એ દેવની અવેજીમાં લખવામાં આવ્યો છે, ઈશ્વરની અવેજીમાં લખવામાં આવ્યો છે. ઘણા બધા લોકો આકાશનું રાજ્ય અને ઈશ્વરનું રાજ્ય અલગ છે એવું સમજીને અને વિચારીને ઘણા બધા અર્થઘટનો કરે છે. પણ અહીં આપણે જ્યારે આ દ્રષ્ટાંત સમજીએ ત્યારે આપણે જાણવાની જરૂર છે કે આકાશ એ ઈશ્વરને સીધી સીધી રીતે ઉલ્લેખ નહીં કરવો હોવાથી ઈશ્વરને જગ્યાએ આકાશ એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને માટે તમે અને હું બહુ જ સલામત રીતે આ શબ્દનો અર્થઘટન એવું કરી શકીએ કે આકાશનું રાજ્ય એટલે ઈશ્વરનું રાજ્ય. અને માટે ઈશ્વરનું રાજ્ય કેવું છે? ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર કરતાં જુદું છે. ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પરનું જે રાજ્ય છે એના કરતાં જુદી રીતે કાર્ય કરે છે. અને માટે એ સમજાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત અહીં કહી રહ્યા છે. સૌથી પહેલાં તો આપણે ઈશ્વરના રાજ્યની પાછળ લાગવું જોઈએ કારણ કે ઈશ્વરનું રાજ્ય એ પૃથ્વીના રાજ્ય કરતાં અલગ છે. જો પૃથ્વી પરનું રાજ્ય અને આકાશનું રાજ્ય સરખું હોત તો પ્રભુએ આટલી બધી બાબતો આકાશના રાજ્ય વિશે સમજાવવાની જરૂર પડત નહીં. કારણ કે આપણે પૃથ્વી પરનું રાજ્ય જાણીએ છીએ, પૃથ્વીના રાજ્યની અંદર આપણે જીવીએ છીએ, જગતના લોકોની મધ્યે આપણે જીવીએ છીએ, જગતના લોકોની મધ્યે આપણે જીવનો વ્યતીત કરીએ છીએ, અને માટે આપણને ખબર છે કે પૃથ્વી પરનું રાજ્ય એક એવા પ્રકારનું છે. પણ આકાશનું રાજ્ય પૃથ્વી પરના રાજ્ય કરતાં અલગ પ્રકારનું રાજ્ય છે, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એના સંબંધી આપણને શિક્ષણ આપે છે. આકાશના રાજ્યના નાગરિકો અલગ છે, જે લોકો આકાશના રાજ્યના સિટીઝન્સ છે, નાગરિકો એ અલગ છે. આકાશના રાજ્યનું શાસન અલગ છે, એડમિનિસ્ટ્રેશન અલગ છે. આકાશના રાજ્યના ધોરણો અલગ છે. આકાશના રાજ્યમાં જે લોકો છે વાલા મિત્રો, એ લોકોની માનસિકતા અલગ છે. આકાશના રાજ્યના લોકોની વિચારસરણી અલગ છે. આકાશના રાજ્યના લોકો જે નાગરિકો છે એમની જીવનશૈલી અલગ છે. આ સમજાવવાને માટે પ્રભુ જુદા જુદા દ્રષ્ટાંત કહે છે, અને માટે અહીંયા લખવામાં આવ્યું છે કે આકાશનું રાજ્ય એ ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. બીજી બાબત આપણે જોઈએ તો આકાશનું રાજ્ય એ સંતાડાયેલું છે. ઈશ્વરની વાતો વાલા મિત્રો ઓબ્વિયસ નથી હોતી, ઉઘાડી નથી હોતી. આ જગત જેની અંદર તમે અને હું જીવી રહ્યા છે એ જગતમાં ઘણો બધો ગૂંચવાળો પ્રવર્તે છે. ઘણી બધી લોકોની માન્યતાઓ હોય છે, ઘણા બધા ધર્મો હોય છે, ઘણા બધા ધર્મ સ્થાપકો હોય છે, ઘણા બધા લોકો પોતપોતાના વિચારો રજૂ કરે છે, અને એટલા માટે આકાશનું જે રાજ્ય છે એ છૂપું છે. એ છૂપું એટલા માટે પણ છે કારણ કે તમે અને હું એ પાપી સ્થિતિની અંદર છે, અને માટે આપણે સત્યને બહુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, સત્યને આપણે સ્પષ્ટ રીતે પારખી શકતા નથી, સત્યને આપણે બહુ તરત જાણીને સ્વીકારી શકતા નથી. આવા પ્રકારની વાલા મિત્રો પતિત અવસ્થા આપણી છે, અને એટલા માટે આપણે જાણવાની જરૂર છે કે આકાશનું રાજ્ય એ ઘણી બધી વાર છૂપું છે. ઈશ્વર ઘણી વાર અમુક માણસોથી એ સંતાડે છે, પણ ઘણી બધી વાર આપણે પોતે આપણા પૂર્વગ્રહોને લીધે, આપણી પૂર્વધારણાઓને લીધે, આપણી માન્યતાઓને લીધે, આપણા ઉછેરને લીધે, માનસિકતાને લીધે, આપણી જીવનશૈલીને લીધે, જે બાબતો પર આપણું ચિત્ત ચોંટેલું છે એને લીધે આપણે આકાશના રાજ્યને સ્વીકારી શકતા નથી, જોઈ શકતા નથી, અને એ આપણી આગળ સ્પષ્ટ નથી. અને માટે અહીંયા લખવામાં આવ્યું છે કે આકાશનું રાજ્ય એ છુપાયેલા દ્રવ્ય જેવું છે. છુપું છે વાલા મિત્રો, અને એટલા માટે એને માટે ઈશ્વરની કૃપા જો આપણી ઉપર થાય નહીં તો આપણને એ પ્રાપ્ત ના થાય. ઈશ્વર જો આકાશનું રાજ્ય તમારી અને મારી આગળ છતું ના કરે, આપણે ઈશ્વરના રાજ્યને જોઈ ના શકીએ વાલા મિત્રો, તો ઈશ્વર જો આકાશનું રાજ્ય આપણી સમક્ષ હોય તો જ આપણે જોઈ શકીએ છીએ. નિકોદેમસની વાત આ જ પ્રકારની છે, કારણ કે નિકોદેમસ એ ઈશ્વરના વચનો વાંચનારી વ્યક્તિ હતો. એણે પોતાનું જીવન પ્રભુની સેવા માટે સમર્પિત કરી દીધું હતું. ધાર્મિક હતો, વયોવૃદ્ધ હતો, અને એટલા માટે બહુ જ અનુભવી હતો. જીવનના સારા માઠા પ્રસંગોમાંથી પસાર થયો હશે, અને એનું જીવન ઘડાયું હશે, અને એને લીધે એના પૂર્વગ્રહો અને એની પૂર્વધારણાઓ કે પૂર્વ માન્યતાઓ પણ ઘડાઈ હશે. પણ ઘણી બધી વાર આપણી પોતાની ધારણા આપણને દેવનું રાજ્ય જોતા અટકાવે છે, દેવના રાજ્યમાં પ્રવેશ કરતા અટકાવે છે. એવું જ નિકોદેમસનું હતું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની વાતચીતમાં, જો કે બીજી કોઈક વિચારસરણીની સાથે આવ્યો હતો, શીખવા માટે આવ્યો હતો, પણ એને લગીરે ખબર નહોતી કે હું આકાશના રાજ્યની બહાર હોઈ શકું છું. અને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ પાસે જાય છે ત્યારે આકાશના રાજ્યે જવાય એના સંબંધી નિકોદેમસને એ સત્ય, એ રહસ્ય પ્રભુ છતું કરે છે. અને માટે આકાશનું રાજ્ય વાલા મિત્રો છૂપું છે, પૃથ્વીનું રાજ્ય દેખીતું છે. પૃથ્વીનું રાજ્ય દેખીતું છે એટલા માટે આકર્ષક પણ છે. પૃથ્વીનું રાજ્ય દેખીતું છે એટલા માટે આપણને એવું પણ લાગે છે કે એની પાછળ જવું જોઈએ. પૃથ્વીનું રાજ્ય આપણી આસપાસ છે, ભરપૂર માત્રામાં છે, અને એટલા માટે આપણે જોઈ એવું લાગે છે કે આ જીવનશૈલી છે, આની પાછળ જ મારે જવાનું છે, આની પાછળ જ મારે મારું જીવન દાવ પર લગાવી દેવાનું છે. પણ આકાશનું રાજ્ય અદ્રશ્ય છે, આકાશનું રાજ્ય દેખીતું નથી, એકાએક આપોઆપ આપણી સમક્ષ પ્રગટ થઈ જતું નથી. ઈશ્વરની આપણી ઉપર કૃપા ના થાય તો પ્રગટ ના થાય. જેવી રીતે પિત્તરને ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન આપ્યું, પ્રકટીકરણ આપ્યું, અને એને બહુ ઐતિહાસિક પ્રકારની કબૂલાત બહુ પ્રારંભિક ધોરણે, જ્યારે શિષ્ય હતો, શીખી રહ્યો હતો, અડબડિયા ખાતો હતો, પડી જતો હતો, એવા સમયે પિત્તરને પ્રભુએ આકાશના ઈસુ ખ્રિસ્ત સંબંધી સમજણ સ્પષ્ટ કરી, અને પિત્તરને એકદમ લાધ્યું એ જ્ઞાન, એકદમ એને એનાથી પ્રકાશિત થયો, અને એણે બહુ અજાયબ જેવું વિધાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કર્યું. એ એટલા માટે કારણ કે એનાથી અત્યાર સુધી છૂપું હતું, ઈશ્વરના પ્રગટ કરાયાથી એ પ્રગટ થયું હતું. અને માટે વાલા મિત્રો, આકાશનું રાજ્ય બહુ અલગ છે. આકાશનું રાજ્ય એ છૂપું છે, અને આકાશના રાજ્યના નાગરિકો પણ અલગ છે. આકાશના રાજ્યના દીકરા દીકરીઓ એ જગતના રાજ્યના દીકરા દીકરીઓ કરતાં અલગ હોય છે. વાલા મિત્રો, જગતના દીકરા દીકરીઓ આ જગતમાં બહુ હોશિયાર હોય છે, અને એ બાબત આપણને લુકતા અને તેનો 16મો અધ્યાય અને 18મી કલમમાં આપણને જોવા મળે છે કે જગતના જે દીકરા દીકરીઓ છે એ બહુ હોશિયાર છે. લુક 16 અને 8 તેના ધણીએ અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો, કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે અજવાળાના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે. અજવાળાના જે દીકરાઓ છે એ ઘણી બધી વાર ના સમજ લાગે, આવી રીતે જીવતું હોય, આવું તો બલિદાન અપાતું હોય, આવું સમર્પણ કરાતું હોય, આવી રીતે બીજા કોઈને માટે ખર્ચાવાતું હોય, આવી જ રીતે નાણાંની પાછળની દોટ બાજુ પર મૂકીને દેવના રાજ્યમાં જે આકાશી દ્રવ્ય છે એની પાછળ તો દોટ મુકાતી હોય. આવા પ્રકારની વિચારસરણી ઘણી બધી વાર જગતના દીકરા દીકરીઓની પાસે હોય છે, પણ આકાશનું રાજ્ય તેઓની હોશિયારી છતાં પણ તેઓથી છૂપું હોય છે. એક કારણ મેં કહ્યું કે પાપને કારણે, આપણો પાપી સ્વભાવ એને લીધે આપણે આપણી સમગ્રતામાં પતિત થયા છીએ, માનસિકતામાં પતિત છીએ, વાણી વ્યવહારમાં આપણે પતિત છે, આપણા કાર્યોની અંદર પતિત છે, આપણે આપણી લાગણીઓની અંદર પતિત છે, આપણી ઈચ્છાઓ એ પતિત છે, આપણે સાંભળવામાં પતિત છે. આ બધી જ બાબતોમાં રોમનોને પત્ર અને તેનો 3જો અધ્યાય અને 11મી કલમથી આગળ તમે જોઈ શકો છો કે પતિત હોવાના ની અસરો કેટલી બધી છે. આપણે જે ઈશ્વરની પ્રતિમામાં ઉત્પન્ન કરાયેલા હતા એ સમગ્ર પ્રતિમા આપણી અંદર ભ્રષ્ટ છે, નાબૂદ નથી થઈ, નષ્ટ નથી થઈ, ભ્રષ્ટ થઈ છે, અને માટે આપણે પાપી હોવાને કારણે આકાશનું રાજ્ય આપણાથી છૂપું હોય છે. ત્યાર પછી શેતાન આપણને આંધળા કરે છે, માણસોને શેતાન આંધળા કરે છે, અને એ ક્યાં લખ્યું છે? બીજું કરંથી અને તેનો 4થો અધ્યાય અને તેની 4થી કલમ, બીજું કરંથી તેનો 4થો અધ્યાય અને 4થી કલમમાં શું લખવામાં આવ્યું છે? તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે, એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. શેતાને જગતના લોકોના મન આંધળા કર્યા છે, અને એટલા માટે આકાશનું રાજ્ય આપણાથી છૂપું છે. અને આકાશનું રાજ્ય આપણાથી છૂપું હોઈ શકે છે કારણ કે ઈશ્વર લોકોને ન્યાયને સ્વાધીન કર્યા છે. જો કે એ લોકો પસ્તાવો કરે તો ગમે તે સમયે પ્રભુની પાસે આવી શકે છે, પણ તેમ છતાં એક સામર્થ્યવાન એવા પ્રકારની ગૂંચવણ, એવા પ્રકારના ગૂંચવણાની અંદર ઈશ્વર ઘણી બધી વાર લોકોને સોંપી દે છે. અને એ આપણને બીજો થેસાલોનિકી અને તેનો 2જો અધ્યાય અને 11મી કલમમાં આપણને જોવા મળે. 2જો થેસાલોનિકી 2જો અધ્યાય અને 11મી કલમ લખ્યું તેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં પણ અધર્મમાં આનંદ માન્યો. તે સર્વને દોષિત ઠરાવવા માટે તેઓ અસત્ય માને માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે છે. દેવ તેઓને ભ્રમણામાં નાખે છે. હી સેન્ડ્સ અ પાવરફુલ ડિલ્યુઝન. એવા પ્રકારની ભ્રમણા, એવા પ્રકારનો ગૂંચવાળો એની અંદર ઈશ્વર ઘણી બધી વાર માણસોને નાખે છે. અને એટલા માટે આકાશનું રાજ્ય ઘણી બધી વાર માણસોથી છૂપું હોઈ શકે છે. એ બાબત, ત્રીજી બાબત, આકાશનું રાજ્ય એ બહુ મૂલ્યવાન છે. અને એટલા માટે અહીંયા મોતીની ઉપમા આપવામાં આવી છે, સોરી, દ્રવ્યની ઉપમા આપવામાં આવી છે કે આકાશનું રાજ્ય એ એક દ્રવ્ય જેવું છે. આકાશનું રાજ્ય કેવું છે? દ્રવ્ય જેવું છે. આપણે ત્યાં જે વાર્તાઓ ગુજરાતીમાં હોય છે એમાં લોકો, ઘણા લોકો ચરુની વાત કરે, ખબર, જૂના જમાનામાં ખેતરમાંથી કોઈકને ચરુ મળે. હવે મેં આજ સુધી સાંભળ્યું નથી એવું કોઈ ચરુ હોય, હીરા મોર માણેક એ બધાનો ચરુ કોઈને મળ્યો હોય, કદાચ કોઈએ સાંભળ્યું તો ખબર નહીં મને, પણ મેં નથી સાંભળ્યું કે કોઈકને ખેતરમાંથી ચરુ મળ્યો હોય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો અહીંયા ગુજરાતમાં હોત તો આ જ ભાષામાં વાત કરે કે એક આકાશનું રાજ્ય ખેતરમાંથી મળનાર ચરુ જેવું છે. એની અંદર બહુ બધા કિંમતી રત્નો અને હીરા માણેક અને જવે જે હોય, બરાબર, સોના ચાંદીના દાગીના જે હોય. પણ અહીંયા લખવામાં આવ્યું છે કે આકાશનું રાજ્ય એ દ્રવ્ય જેવું છે. પ્રભુ શું કહે છે ખબર છે? આકાશનું રાજ્ય બહુ જ કિંમતી છે, તમારે અને મારે માટે એ બહુ જ કિંમતી છે. કેટલું કિંમતી છે એ આપણે આગળ જોવાના છે, પણ એ આકાશનું રાજ્ય એ બહુ જ કિંમતી છે. અને જો આપણે, તમે અને હું, આકાશના રાજ્યમાં પ્રવેશવાના ન હોઈએ તો એ આપણે માટે બહુ જ મોટા જોખમની વાત છે. વાલા મિત્રો, એક સમય એવો આવે છે કે જ્યારે દરેકે દરેક વ્યક્તિએ પ્રભુને જીવન સોંપવું જ પડે, સોંપવું જ જોઈએ. હકીકતમાં જ્યારે આપણે સુવાર્તા પ્રચાર કરીએ છીએ ત્યારે હિન્દુ ભાઈ બહેનો કહે છે કે તમારા લોકોમાં જઈને સુવાર્તા આપો, પણ હું શું કહું છું ખબર છે? અમારા લોકોમાં આપણે સંદેશો કહીએ છીએ, કારણ કે માણસ મૂળભૂત રીતે પતિત અવસ્થામાં છે. એ પછી ધાર્મિક રીતે ખ્રિસ્તી કુટુંબમાં ઉછેર પામ્યો હોય કે ના પામ્યો હોય, એ હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય, મૂળભૂત રીતે આપણે બધા નાશના માર્ગે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણું જીવન સોંપતા નથી, જો આપણે નવા જન્મના અનુભવમાં આવતા નથી, તો આપણે દેવના રાજ્યના ભાગીદાર બની શકતા નથી. નિકોદેમસ એ યહૂદી વ્યક્તિ હતો, ફરોસી હતો, અને તેમ છતાં એને કહ્યું કે તું દેવનું રાજ્ય જોઈ શકે, જો તું નવો જન્મ નહીં પામે તો તું દેવનું રાજ્ય જોઈ નહીં શકે, દેવના રાજ્યમાં તું જઈ નહીં શકે. અને માટે લખવામાં આવ્યું છે કે આ બહુ જ મૂલ્યવાન એવા પ્રકારનું છે, એ દ્રવ્યના જેવું છે. માર્કની સુવાર્તા 8:36 શું લખ્યું છે કે જો કોઈ માણસ આખું જગત મેળવે પણ પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ. તમે અને હું જો આપણે દેવના રાજ્યમાં ના જઈએ, જીવની હાનિ પામવી એટલે દેવના રાજ્યમાં જો આપણે પ્રવેશ કરવાના ના હોઈએ તો તમે અને હું આખું જગત મેળવીએ, વાલા મિત્રો, આપણને કોઈ લાભ નથી. એ બહુ કિંમતી છે. એક ત્રાજવાના એક પલ્લામાં તમે આખા જગતની બધી જ સંપત્તિ, બધા ડોલર્સ ને બધું જ તમે મૂકી દો, અને બીજી બાજુ તમે તમારો આત્મા મૂકો તો આત્માનું પલડું ભારે છે. ઈશ્વરની નજરમાં આપણે અનંતકાળને માટે સર્જન કરાયેલા છે. અને એટલા માટે તમે અને હું, વાલા મિત્રો, બહુ જ કિંમતી છે. આકાશના રાજ્યમાં જો આપણે પેસીએ તો જ ઈશ્વરે આપણને બનાવ્યા, એનો હેતુ ઈશ્વરનો પરિપૂર્ણ થાય છે. જો આપણે આકાશનું રાજ્ય ન પામીએ તો આપણને બહુ મોટી હાનિ છે. અને એટલા માટે આકાશનું રાજ્ય એ બહુ કિંમતી છે, એ આપણે જાણવાની જરૂર છે. અને ચોથી બાબત, આકાશનું રાજ્ય એ બહુ જ ખંત અને ઉત્સાહ માંગી લે છે. અમે વ્યક્તિગત રીતે એની પાછળ લાગવું પડશે. મારે અને તમારે, વાળા મિત્રો, આકાશના રાજ્યને પકડી લેવાને માટે, આકાશના રાજ્યને ધારણ કરવાને માટે આપણે પોતે યત્ન કરવો પડશે. એનો અર્થ એવો નથી કે તારણ એ પ્રયત્નથી છે, એવું હું નથી કહેતો, પણ આપણે એના સંબંધી આપણે આગળ જોવાના છે. પણ અહીંયા લખ્યું છે કે એક દ્રવ્ય જેવું છે, ખેતરમાં સંતાડેલા એક દ્રવ્ય જેવું છે, જે એક માણસને જડ્યું પછી તેણે તે છાનું રાખ્યું. અને લખવામાં આવ્યું છે એણે કેમ છાનું રાખ્યું ખબર છે? એના હાથમાંથી જતું ના રહે. એના હાથમાંથી એ દ્રવ્ય સરી ના જાય. જો આપણને વાલા મિત્રો દ્રવ્ય મળે તો આપણે શું કરીએ? આપણે એને મેળવવાને માટે પ્રયત્ન કરીએ. આકાશનું રાજ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ એક દ્રવ્ય જેવું છે, ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. અને આ દ્રવ્ય એને મળી ગયું હતું, એક વાત સમજવાની જરૂર છે. એને ખબર હતી, એની આંખો હવે આ દ્રવ્ય પ્રત્યે ઉઘડી ગઈ હતી, બીજા બધાની બંધ હતી. એને ખબર હતી કે આકાશનું દ્રવ્ય અહીંયા છે, ખેતરમાં એક દ્રવ્ય છે, એને ખબર હતી. પણ જો જોઈએ તો એ શું કરે છે? છાનું રાખે છે. એટલે શું ખબર છે? એ બધી જ વ્યવસ્થાઓ કરી દે છે જેથી કરીને એને એ દ્રવ્ય મળે. વાલા મિત્રો, તમે જો જુઓ ને તો જે લોકો ઉદ્ધાર પામેલા છે ને એ લોકો પણ એના રાજ્યમાં સામેલ થવાને માટે, દેવના રાજ્યમાં છે કે નહીં, ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં છે કે નહીં એ જોવાને માટે નવા કરારમાં જે શિષ્યો છે, પ્રેરિતો છે, પ્રભુની મંડળીના લોકો છે, એ લોકોમાંના મોટા ભાગના એ બહુ જ સાવચેતી અને કાળજી રાખે છે. પાઉલ પ્રેરિત તિમોથીને શું કહે છે ખબર છે? વોચ યોર લાઈફ એન્ડ ડોક્ટ્રિન ક્લોઝલી. તારું જીવન અને તારો જે સિદ્ધાંત છે, તારું જે શિક્ષણ છે એની તું બરાબર તપાસ રાખ. કેમ? કારણ કે એ બહુ અગત્યનું છે કે તું પોતાને દેવના રાજ્યની અંદર જ જોવે. અને માટે એ અગત્યનું છે કે તું તારો સિદ્ધાંત અને તું તારું જીવન એની તું સંભાળ રાખ. અને માટે જો આકાશનું રાજ્ય તમને અને મને મળે છે તો આપણે શું કરીશું ખબર છે? આપણે ખંતીલા બનીશું એને માટે. તમને ખબર છે આપણે બધા જ ગુજરાતીઓ, હું એમાં આવી જાઉં છું પહેલો, મધ્યમ સ્તરીય આત્મિકતા છે ને એનાથી જ આપણે સંતોષ માનીએ છીએ. મીડિયોકર સ્પિરિચ્યુઆલિટી આપણે નક્કી કરી દીધી છે કે જો ચર્ચની અંદર છે ને મારું ઇન્વોલ્વમેન્ટ કેટલું, સન્ડે સ્કૂલમાં કે ક્વાયરમાં કે પાસ્ટર કમિટી હોય તો એની અંદર, કે પછી સમાજ સેવા સમિતિ હોય એની અંદર મારું છે ને ઇન્વોલ્વમેન્ટ આટલું, પછી એનાથી આગળ સોમથી શુક્ર મારે મહેનત કરવાની, પૈસો કમાવાનો અને એની ઉપર જ ધ્યાન આપવાનું. આપણે છે ને મધ્યમ સ્તરીય આત્મિકતા આપણે ધારણ કરી દઈએ છીએ. આપણે એવું વિચારી લઈએ છીએ ને કે આનાથી આગળ તો મારે જવાનું જ નહીં. પણ આકાશનું રાજ્ય જો તમને બચે, આકાશનું રાજ્ય તમે જુઓ છો, આકાશના રાજ્ય પ્રત્યે જો તમારી અને મારી આંખો ખુલ્લી થાય છે તો આપણે શું કરીએ છીએ ખબર છે? પૂરેપૂરા જોમથી અને પૂરેપૂરા ખંતથી અને પૂરેપૂરા ઉત્સાહથી, પૂરેપૂરા આવેશથી અથવા પૂરેપૂરા આવેગથી આપણે એની પાછળ ધસી જઈએ છીએ. અને એ બાબત આપણે અહીંયા જોવાની જરૂર છે કે આ જે માણસ હતો એને દ્રવ્ય મળે છે તો એની વ્યવસ્થા કરે છે. અને વ્યવસ્થા કંઈ સામાન્ય નથી કરતો. એને ખબર હતી કે આ બારામાંથી જવી જોઈએ નહીં, આ મારી થવી જોઈએ. અને માટે એ શું કરે છે કે એ થોડા સમય સુધી છાનું રાખે છે. પણ એને ખબર છે કે આકાશનું રાજ્ય એ મારા જીવનને કેટલું બધું રોમાંચિત કરી દેશે, કેટલું બધું પરિવર્તિત કરી દેશે. અને એટલા માટે બહુ જ આનંદથી હરખાય છે. અને પછી એ જાય છે અને પોતાનું બધું જ વેચી નાખે છે. પ્રભુ ઈસુ હકીકતમાં બધાને એવું નથી કહેતા કે તમે બધું વેચી નાખો, મિશનરી બની જાઓ, કે આફ્રિકાના જંગલમાં કે બીજા કોઈ ગામડામાં, મધ્યપ્રદેશમાં કે ઓરિસ્સામાં કે કોઈ જગ્યાએ તમે બધું જ વેચીને મિશનરી બની જાઓ, એવું તેવું કદાચ બધાને નથી આપતા પ્રભુ. પણ આપણું જે ચિત્ત છે, આપણું જે ધ્યાન છે, આપણું મન, વાલા મિત્રો, જે જગતની વાતોની ઉપર કેન્દ્રિત છે ત્યાંથી આપણું મન ઉખડી જવું જોઈએ. એ બાબતોની પાછળ આપણે જો લાગેલા હોઈએ તો આકાશનું રાજ્ય એવી બાબત છે કે જે આપણને બીજી બધી બાબતો છાયા સમાન કરશે. આકાશના રાજ્યનો પ્રકાશ, એનો મહિમા, એ આપણને બીજી બધી જ બાબતો પ્રત્યે આપણને, જેને કહેવાય ને કે એક પ્રકારની નિરસ્તા આપણી અંદર પ્રગટ કરશે. અને માટે આ માણસ પૂરેપૂરા ખંતથી ઉત્સાહી થઈ જાય છે અને પોતાનું બધું જ વેચીને એ શું કરે છે? શું વેચાતું લે છે? હા, આકાશનું રાજ્ય ખેતર વેચાતું લે છે. આકાશનું દ્રવ્ય વેચાતું નથી લેતો, એ એક બહુ જ સમજવાની જરૂર છે. અહીંયા એ દ્રવ્યને વેચાતું લેતો નથી, કારણ કે દ્રવ્ય તો એની સર્વસ્વ મિલકત કરતાં પણ વધારે કિંમતી હતું. જો એની એ જ કિંમત હોય તો વેચાતું લેવાની જરૂર હોય? ગુજરાતી છે ને વેપારમાં બહુ સારા હોઈએ છીએ, એટલે આપણને ખબર પડે કે શું આપી દેવાનું ને શું ખરીદવાનું. જો સરખી જ કિંમત હોય આપણી પાસે જે બધા પોઝેશન્સ છે, એટલી જ કિંમતનું આકાશનું રાજ્ય હોય તો આપણું આપીને લેવાની જરૂર નથી. પણ અહીં તમે જો જુઓ તો વાલા મિત્રો એ પોતાનું સર્વસ્વ વેચી દે છે અને ખેતર વેચાતું લે છે, દ્રવ્ય સુધી તો એની પહોંચ જ નહોતી. અને માટે આપણે જાણવાની જરૂર છે વાલા મિત્રો કે એટલો બધો ખંતીલો બને છે ને કે એને એમ થાય છે કે હું બધું જ આપી દઉં, બધું જ વેચી નાખું, આની પાછળ હું લાગું. અને વાલા મિત્રો આપણે જાણવાની જરૂર છે કે જો આકાશનું રાજ્ય આપણી આગળ પ્રગટ છે તો આપણું જીવન પહેલાંના જેવું નહીં જ રહે. આપણું જીવન એ પહેલાં જગતના રાજ્ય પ્રત્યે, જગતની બાબતો પ્રત્યે, જગતના દ્રવ્ય પ્રત્યે, જગતનો મહિમા અને માન એ બધા પ્રત્યે જેવી રીતે આપણે આકર્ષાતા હતા, એની પાછળ જતા હતા, એવી રીતે દેવના રાજ્યને જોયા પછી, એનો મહિમા નિહાળ્યા પછી, એના વિશે સમજ્યા પછી આ જીવન એનું જ નહીં રહે. આપણું જીવન રોમાંચિત થશે, આપણે હર્ષથી ઉભરાઈ જઈશું, આપણને બહુ આનંદ થશે કે આ જગતમાં મને તો એમ જ હતું કે આ જીવન પૂરતું જ બધું છે, પણ આકાશનું રાજ્ય મને પ્રાપ્ત થયું છે, જે મારા પહોંચની બહાર હતું, કેવળ કૃપાથી જે મને પ્રાપ્ત થાય એવી બાબત મને પ્રાપ્ત થઈ છે. એના બદલામાં મારે બહુ ઓછું લેવું પડ્યું છે, ખેતર જ વેચાતું લેવું પડ્યું છે, અને એની સામે મને બહુ મોટું દ્રવ્ય મળ્યું છે. વાલા મિત્રો એવા પ્રકારનો અને એવા પ્રકારનો આનંદ થાય. અને આ વાલા મિત્રો જ્યારે થાય ને ત્યારે એ વ્યક્તિ છાની બેસી રહે નહીં, દેવના રાજ્યને માટે વપરાનારી એવા પ્રકારની વ્યક્તિ બને, દેવના રાજ્યમાં જીવવા માટે એની જીવનશૈલી બદલાઈ જાય, એના જીવનના ધોરણો બદલાઈ જાય, એની વિચારસરણી બદલાઈ જાય, એ કઈ જગ્યાએ એનું ચિત્ત રાખશે એ પણ બદલાઈ જાય. અત્યાર સુધી કેવી રીતે કમાણી કરવી અને કેવી રીતે સમૃદ્ધિ પામવી, કેવી રીતે મારે વધારે ને વધારે ભેગું કરવું અને બિગર હાઉસીસ અને બિગર મારે ભેગી કરવી, એની પ્રત્યે એનું ચિત્ત હતું. પણ હવે શું થાય છે, જ્યારે દેવનું રાજ્ય એની સામે પ્રગટ થાય છે, એની કિંમત એને સમજાય છે, એને ખબર પડે છે કે આ દેવનું રાજ્ય મારી પહોંચની બહાર હતું, અને જગતમાં જે બધા ખેતરો છે, જે બધા દ્રવ્યો છે, જે બધી બાબતો જાગજમાળ અને મહિમા અને ગ્લેમર અને બધું જ છે, એ બધા કરતા દેવનું રાજ્ય જ્યારે મને પ્રાપ્ત થયું છે ત્યારે મારું સર્વસ્વ આપીને આની પાછળ લાગવાનું છે. અને વાલા મિત્રો તમારે અને મારે સમજવાની જરૂર છે કે દેવના રાજ્યને માટે આપણે પૂરેપૂરું સમર્પણ દેખાડવું પડશે, પૂરેપૂરી રીતે ખર્ચાવવું પડશે, દેવના રાજ્યને મેળવવા, દેવના રાજ્યમાં રહેવાને માટે આપણે પૂરેપૂરું સર્વસ્વ સમર્પિત કરી દેવું પડશે. દેવનું રાજ્ય તમે કે હું ખરીદી શકતા નથી, એને તો ઈસુ ખ્રિસ્તે આપણે માટે ઉપલબ્ધ બનાવ્યું છે. હું અને તમે દેવનું રાજ્ય ખરીદી શકતા નથી વાલા મિત્રો, હું અને તમે દેવના રાજ્યને પ્રાપ્ત કરી શકતા નથી. આપણા આપણી ધાર્મિકતા દ્વારા, આપણા ખ્રિસ્તીપણા દ્વારા, આપણા બાઇબલના જ્ઞાન દ્વારા, આપણી સારી કથા, આપણા દાન ધર્મો દ્વારા આપણે દેવનું રાજ્ય પ્રાપ્ત કરી શકતા નથી. ઈશ્વરે એ આપણે માટે ઉપલબ્ધ કરાવ્યું છે, અને માટે આપણે શું કરવાનું છે, આપણે પૂરા ખંડથી એની પાછળ લાગવાનું છે. આપણું જીવન વાલા મિત્રો, તમારામાંના મોટા ભાગના લોકો કદાચ 40 ઉપર હશે અને ઘણા બધા લોકો જુવાનો છે. આપણે દેવના રાજ્યને માટે કેટલું બધું વપરાઈ શકીએ એમ છે, બાકીના વર્ષો આપણે દેવના રાજ્યમાં શું યોગદાન આપીશું એ બધી આપણે ખરેખર ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. તમે અને હું દેવના રાજ્યમાં કામ કરવાને માટે બહુ અલાયદા લોકો છે. તમારી જગ્યા હું લઈ શકતો નથી, મારી જગ્યા તમે લઈ શકતા નથી, અને પણ ઈશ્વરના રાજ્યમાં દરેકે દરેક વ્યક્તિને માટે એક સ્થાન છે, દરેકે દરેક વ્યક્તિને માટે એક સેવા છે. ઈશ્વર કોઈને પણ એના રાજ્યની બહાર રાખવા માંગતા નથી, ઈશ્વર કોઈને પણ એના રાજ્યની સેવામાંથી બાકાત રાખવા માંગતા નથી. જો તમે અને હું દેવના રાજ્યને માટે વપરાવા માંગીએ છીએ, દેવના રાજ્યમાં જીવવા માંગીએ છીએ, તો શું થાય છે, ઈશ્વર આપણને દેવના રાજ્યની અંદર વાપરે છે. ગમે તે સમય એ આપણે માટે મોડો નથી, એટલે કે મોડું થઈ ગયું નથી. ગમે તે તમારી ઉંમર હોય, મોડું થઈ ગયું નથી. એ દ્રવ્ય મળે, એ પ્રગટ થાય, એટલે એની પાછળ લાગવું જ રહ્યું. તમારે અને મારે એની પાછળ વાલા મિત્રો લાગવું જ રહ્યું. અને માટે તમે જો જુઓ તો ઈશ્વરના વચનમાં કેટલા બધા લોકો આ જ પ્રમાણે કરે છે. એલિયાએ જ્યારે એલિશાનો અભિષેક કર્યો અને પોતાનો જબ્બો એની પર નાખ્યો ત્યારે એલિશા એ 12 જોડ બળદની સાથે ખેતી કરતો હતો, અને જ્યારે એની પર જબ્બો નાખવામાં આવ્યો ત્યારે એલિશા એ બળદોને કાપે છે અને જે હળ હતું એના લાકડા પર એને રાંધે છે અને લોકોને વહેંચી આપે છે. એ જ બાબત આપણે નવા ઇબ્રાહીમના જીવનમાં પણ આપણે એ જ જોઈએ છે કે ઇબ્રાહીમને પ્રભુ કહે છે કે હું આ બધું મૂકીને તને હું જે જગ્યાએ લઈ જઉં ત્યાં તું જા. અને ઇબ્રાહીમ ઈશ્વર પર વિશ્વાસ રાખીને ચાલી નીકળે છે. પાઉલ પ્રેરિત એવું કહે છે કે હું કચરો ગણું છું. કચરા માટેનો ગ્રીક શબ્દ જો તમે કોઈકવાર અભ્યાસ કરો તો કરજો. સૌથી ખરાબમાં ખરાબ એવા પ્રકારની વસ્તુ હોય એને માટેનો શબ્દ વાપરવામાં આવ્યો છું. જગતનું જે બધું છે એ બધી બાબતો, જગતનો માન વૈભવ જેની પાછળ હું લાગી રહ્યો હતો એ બધાને હું કચરો ગણું છું. પ્રભુ યેસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને આહવાન આપે છે ત્યારે માર્કની સુવાર્તા અને 16મા અધ્યાય, માર્કની સુવાર્તા અને તેનો 16મો અધ્યાય અને તેની 24મી કલમ, સોરી માર્કથી 16 અને 24, હા માફ કરજો, માર્કથી 16 અને 24. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્થ મૂચકીને મારી પાછળ આવવું, કેમ કે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થશે, અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે. પ્રભુ આપણને એ જ આહવાન આપે છે કે જો આપણે પ્રભુની પાછળ ચાલવા માંગીએ છીએ તો આપણે પોતાનો વધસ્ત ઉચકીને તેમની પાછળ ચાલવાનું છે. એ જ રસ્તો છે વાલા મિત્રો, મહિમાનો રસ્તો એ કાલવરી થઈને જાય છે, એ આપણે જાણવાની જરૂર છે. અને માટે જો આકાશનું રાજ્ય આપણને પ્રાપ્ત થાય છે તો આપણે પૂરા જોમથી, પૂરા ઉત્સાહથી આપણે દેવના રાજ્યમાં રહેવાનું છે. આપણું મન દેવ રાજ્ય ઉપર સ્થિર થાય, આપણું હૃદય એ ઈશ્વરના રાજ્યની ઉપર સ્થિર થાય, આપણી લાગણીઓ ઈશ્વરના રાજ્યને માટે વપરાય, આપણી જીવનશૈલી ઈશ્વરના રાજ્યને માટે વપરાય, આપણી જે સંપત્તિ છે, આપણે જે પ્રભુએ જે આપણને દ્રવ્ય આપ્યા છે, કુટુંબરૂપી દ્રવ્ય હોય, બીજા તાલંતો હોય, બીજી બધી બાબતો છે, એ બધું આપણે દેવના રાજ્યને માટે વાપરવાનું છે અને દેવના રાજ્યને માટે આપણે ખર્ચાવવાનું છે. અને તો જ હકીકત આપણે સમજી શકીએ કે દેવનું રાજ્ય આપણને લાધ્યું છે, દેવનું રાજ્ય આપણે જોઈ શક્યા છે, આપણે દેવના રાજ્યના નાગરિકો છે. અને જ્યારે આ બાબત બને છે ને વાલા મિત્રો, ત્યારે દેવનું રાજ્ય આપણા દ્વારા વિસ્તરે છે. પ્રભુ આપણો ઉપયોગ કરે છે, આપણા કુટુંબોને માટે ઉપયોગ કરે છે, બીજા કુટુંબોને માટે ઉપયોગ કરે છે, પ્રભુ આપણી મંડળીને માટે આપણો ઉપયોગ કરે છે, સમાજના બીજા લોકોને માટે આપણો ઉપયોગ કરે છે. દેવનું રાજ્ય એ જ્યારે આપણામાં આવે છે, આપણે દેવના રાજ્યમાં આવીએ છીએ, ત્યાર પછી આપણું જીવન એનું એ જ રહેવું ના જોઈએ. અને માટે આપણે જે કોઈ પરિસ્થિતિમાં હોઈએ, જ્યાં કંઈ પણ હોઈએ, જે કોઈ આપણી ઉંમર હોય, આપણને એવું લાગે કે મને બોલતા નથી આવડતું, કે મારી પાસે સારા તાલંતો નથી, કે મારી પાસે બહુ બધું દ્રવ્ય નથી, પણ વાલા મિત્રો જો તમે દેવને માટે વપરાવા માંગો છો, ઈશ્વરના રાજ્યમાં તમે કંઈક કરવા માંગો છો, દેવને માટે તમે તમારું જીવન ખર્ચી નાખવા માંગો છો, તો પ્રભુની પાસે તમારે માટે સેવા છે, પ્રભુની પાસે તમારા માટે એક ખાસ મંડળીની અંદર, સમાજની અંદર જગ્યા છે. અને તમે અને હું જ્યારે પ્રભુના હાથમાં છે તો પ્રભુ ઈશ્વરના રાજ્યમાં તમારો અને મારો ઉપયોગ કરે છે. દેવનું રાજ્ય એ દેવનું દાન છે. એ આપણે પોતે પ્રાપ્ત કરી શકતા નથી, પણ જ્યારે આપણને મળે છે ત્યાર પછી આપણે ખંતથી વ્યક્તિગત રીતે એની પાછળ લાગવું પડશે. પ્રભુ આપણી સહાય કરે.